જ્યેષ્ઠ શ્રેષ્ઠ, અહીં શ્રેષ્ઠ નામની સાથે જ્યેષ્ઠ પણ જોડવામાં આવ્યું છે. ભગવાનના પ્રાણ સ્વરૂપની શ્રેષ્ઠતા અને મોટાપણું એનું વર્ણન કર્યું છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ એ જ વાત કહેવામાં છે, ઓમ યો હ વૈ જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ વેદ, જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ સ્વાનામ ભવતિ પ્રાણો વૈ જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ સ્વાનામ ભવત્યપિ ચ યેષામ બહુષતિ ચ એવમ વેદ. જે કોઈ શ્રેષ્ઠ, જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ આ બે વસ્તુને જાણે છે એ પોતાના સમુદાયમાં જ મહાન બની શકે છે, શ્રેષ્ઠ બની જાય છે. પ્રાણ એ સાચે જ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ રૂપ છે જ. જે કોઈ આ પ્રમાણે જે એને જાણે છે આ રીતે એની ઉપાસના કરે છે, જે એ પોતાના સમાજની અંદર શ્રેષ્ઠ બને છે, તેમજ પોતાના સમુદાયની અન્યને વિશે પણ હું શ્રેષ્ઠ થઈશ એ પ્રમાણે થવાની મનમાં ઈચ્છા ઉપજાય. પ્રાણની ઉપાસના એ આખરે તો પ્રાણને સ્થિર કરવાની સાધના છે. કર્મથી, ભક્તિથી કે જ્ઞાનથી પ્રાણ સ્થિર થાય છે, અને પ્રાણ સ્થિર થતા આકાશ આડેનું આવરણ હટી જાય. એટલે સંચિત થયેલા કર્મ સંસ્કાર અને અવિદ્યા, અજ્ઞાન એ ક્લેશો, એ ક્લેશ બધા જ નાશ પામે. જ્ઞાન અને ભક્તિ ઉપરાંત પ્રાણાયામની એક વિશેષ સાધના પણ છે, એનો અભ્યાસ કોઈ અનુભવીની પાસે કરવો જરૂરી. એને પ્રાણ કેવી રીતે સાધી શકાય, પ્રાણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય, કોઈ જાણકારની પાસે અભ્યાસ થાય. પ્રજાપતિ સર્વ પ્રાણીઓના બાપ, પિતા, જનક, સૃષ્ટિના આદિ કરતા બ્રહ્મા છે, એને પ્રજાપતિ કહેવામાં આવે છે. બ્રહ્માનું આસન ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલા કમળ ઉપર છે. પ્રવૃત્તિ વિના સૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી, એટલે રજોગુણ થાય. ભગવાન વિષ્ણુ તો શુદ્ધ અને સાત્વિકના ધારક છે, એમના આશ્રય રહી પ્રવૃત્તિરૂપ રજોગુણના એવા બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. પ્રજાપતિનું આ વ્યક્ત અને સક્રિય સ્વરૂપ છે મન, પ્રાણ અને વાણી, એ ત્રણેય સ્વરૂપ દ્વારા પ્રજાપતિ વિશ્વમાં પ્રગટ થાય છે. વાગવઈ પ્રજાપતિ, વાણી એ પ્રજાપતિનું અભિવ્યક્તનું મુખ્ય સ્વરૂપ છે. એ માટે જ બ્રહ્માએ વેદનું ગાન કરતા કરતા દર્શાવ્યા, બ્રહ્માને વેદગાન કરતા બતાવ્યા. વાણીનું અવલંબન લઈને મન, બુદ્ધિ અને પ્રાણની સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. જેણે સર્વ કંઈ આપ્યું છે, જેણે જન્મ આપ્યો છે, તેને જાણવો હોય તો એમનું જે સ્થૂલ અને વ્યક્ત સ્વરૂપ છે તે દ્વારા જ શરૂઆત કરવી જોઈએ. આમ વાણીના વ્યક્ત સ્વરૂપમાંથી માંડીને મન અને પ્રાણના અવ્યક્ત સ્વરૂપમાં પ્રવેશ થાય ત્યાં સુધી પ્રજાપતિનો સાક્ષાત્કાર થાય. વિશ્વની રચનામાં પ્રજાપતિના ત્રણ કાર્યોનો સમાવેશ થાય છે, એ ઈચ્છાઓ, શ્રમ અને તપ. સો અકામયત સો અશ્રામ્યત સહ તપોતાપ્ત. મનના વ્યાપારને કામનાઓ કહે છે, ઈચ્છાઓ કહે છે. વાત અથવા ઇન્દ્રિયોના વ્યાપારને શ્રમ કહેવામાં આવે છે, મહેનત, પુરુષાર્થ. અને પ્રાણના વ્યાપારને તપ કહેવામાં આવે છે. આ સૃષ્ટિની સ્થૂલ ની બાજુ અને સૃષ્ટિની ક્રિયા થાય છે. હવે ક્રિયા ઉલટી કરવામાં આવે તો મૂળની પ્રાપ્તિ થાય. સૂક્ષ્મની સ્થૂલ ભણી ક્રિયા થાય છે, અને જયારે એ ક્રિયાને પલટાવી નાખીએ, અવળી કરવામાં આવે, તો મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય. પ્રજાપતિને પરમેષ્ટિ કહેવામાં આવે છે, અને એમાં અયમ વા ઇદમ પરમો ભૂતિ, આ પરમ સ્વરૂપે પરમાત્મા જ ઉત્પન્ન થયા હતા, એટલા માટે જ પરમેષ્ટિ કે સૌથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ છે. હિરણ્યગર્ભ સુવર્ણ સમા, જે કાંતિમાન છે, દેદીપ્યમાન છે, અને હિરણ્યગર્ભને ઈંડાના આકાર જેવા ચૈતન્ય વર્ણવ્યા છે. હિરણ્યગર્ભ પ્રજાપતિનું એક સ્વરૂપ છે, તેમને ઈંડા રૂપે અને એ સુવર્ણના ઈંડા રૂપે વર્ણવામાં આવે છે. આજનો વૈજ્ઞાનિક પણ એને બ્લેક હોલ કહીને ગોળ આકાર, અંડ આકાર તરીકે વર્ણવે છે. એ જ વસ્તુ આપણા શાસ્ત્રો અને શાસ્ત્રના ઋષિઓ એને પણ બ્લેક હોલને જ હિરણ્ય ગર્ભ કહે છે, અંડ આકાર ચૈતન્ય. એનામાં સર્જનની બધી જ શક્તિ નિહિત છે. જેમ ઈંડાની અંદર ગર્ભ હોય, રસ હોય અને ઈંડાનું છોતરું રહેલું હોય, તેમાં ત્રણેય મળીને એક ઈંડું ગણાય છે. એવી જ રીતે હિરણ્ય ગર્ભમાં ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા રહેલા. પ્રજાપતિ બ્રહ્મા વેદોના ગાયક છે અને જ્ઞાનના પ્રચારક છે. હિરણ્ય ગર્ભ યોગના આદિ પ્રણેતા ગણવામાં આવ્યા છે. મહાભારતમાં પણ કહ્યું છે, સાંખ્યશ્ય વક્તા કપિલા, સાંખ્યના ઉપદેશક કપિલ દેવ છે, એને મહર્ષિ કહે છે. યોગના વક્તા હિરણ્યગર્ભ છે, જેમાંથી આ બધું અન્ય કોઈ કહેતું નથી. ભાગવતની અંદર પણ કહે છે કે હે યોગેશ્વર, આ યોગ કૌશલ એ જ તમે છો જેને ભગવાન હિરણ્યગર્ભે કહ્યું. ઋગ્વેદની અંદર પણ હિરણ્યગર્ભની વાત કરી છે. સમસ્ત પ્રાણીઓના એકમાત્ર પિતા પતિ છે. હિરણ્યગર્ભ એ પરમાત્માનું સવિશેષ સ્વરૂપ છે, અને નિર્વિશેષ બ્રહ્મ જ્યારે શક્તિમાન તરીકે બહાર આવે છે અને એ પરમ તેજોમય રૂપે પ્રથમ સ્ફુરણ પામે છે, ત્યારે એ હિરણ્ય ગર્ભ કહેવાય છે. પ્રકાશ અને શક્તિના આ પ્રથમ સ્પંદનોમાંથી અનેક જાતના સૂક્ષ્મ અને સ્થૂળ વિશ્વનો આવિર્ભાવ થાય છે. આજનો વૈજ્ઞાનિક એ જ બોલે છે, સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત અને સર્વના આધાર પ્રાણને પણ હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. આ જ પ્રાણ ભૌતિક ભૂમિકા ઉપર આવીને ક્ષુદ્ર પિંડોને પણ, શરીરને પણ એ ધારણ કરે. સ્વાભાવિક છે, એ બ્લેક હોલમાંથી જે આકાર થાય, ઠરે, જામે, પછી એમાંથી જ સૃષ્ટિ ઉત્પન્ન થવાની. મનુષ્ય આ ક્ષુદ્રત્વમાંથી મુક્ત થવાનું છે. એણે પોતાની અંદરનો બદ્ધ પ્રાણ આ વિરાટ પ્રાણ સાથે એકતા સાધે એવી રીતે ઉપાસના કરવાની. હિરણ્ય ગર્ભને સૂત્રાત્મા કહેવામાં આવે છે, જોડદારો. કારણ વ્યક્તિગત સૂક્ષ્મ શરીરને વ્યાપક વિરાટ શરીરના વ્યાપક ચૈતન્યની સાથે એ જોડે છે. આપણા આત્માને, આપણી ચેતનાને પરમાત્માની સાથે જોડે છે, એટલા માટે સૂત્રાત્મા કહ્યું છે, જેને કે બ્રિજ. આ હિરણ્ય ગર્ભની ઉપાસના મનુષ્યમાં રહેલા પ્રાણને પોતાના મૂળ સ્વરૂપ ભણી, આત્મા ભણી પાછા વળવાની ઉપાસના. સૂત્રાત્માનો અનુભવ થતા જ સમગ્ર વિશ્વ એક જ સૂત્રે પરોવાય. જય મહારાજ.